એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે બની શકે કે સારું અને ખરાબ વિશેની આપણી સમજને કાયમ માટે બદલી નાખે. આપણે વાત કરી રહ્યા છીએ ફ્રેડરિક નિચ્છેના બહુ જ પ્રભાવશાળી અને હા ઘણા માટે પડકારરૂપ પુસ્તક બિયોન્ડ ગુડ એન્ડ ઇવિલ, એટલે કે સારા અને ખરાબથી પર વિશે.
બરાબર. અને આ પુસ્તકની એક અજબ વાત એ છે કે તે લખાયું 19મી સદીમાં, પણ આજે પણ તે એટલું જ આમ ધારદાર અને સુસંગત લાગે છે.
સાચી વાત.
આપણા સમાજના જે પાયા છે, નૈતિકતાના પાયા, આપણી માન્યતાઓ, આપણી સત્યની ધારણાઓ, નીચે આ બધા પર જ સવાલ ઉઠાવે છે.
મૂળભૂત સવાલો, ખરું ને?
હા, બિલકુલ. તે આપણને એમ વિચારવા મજબૂર કરે છે કે આપણે જેને સનાતન મૂલ્યો ગણીએ છીએ, શું તે ખરેખર સનાતન છે કે પછી તે ફક્ત અમુક સમય અમુક સંસ્કૃતિની ઉપજ માત્ર છે.
બરાબર. તો આજની આપણી આ ચર્ચામાં આપણે નીચેના આ જટિલ પણ ખૂબ મહત્વના વિચારોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું, સમજીશું કે તે આપણને શું કહેવા માંગે છે.
ચોક્કસ.
પણ એ પહેલા જેમણે આ વિચારો આપ્યા એ વ્યક્તિને થોડા જાણી લઈએ. ફ્રેડરિક નીચે, ફ્રેડરિક વિલહેમ નીચે, 1844 થી 1900. નામ સાંભળીએ એટલે ઘણાને લાગે કે કોઈ વિદ્રોહી, બહુ જ વિવાદાસ્પદ ફિલોસોફર હશે.
હા, એમની છબી એવી જ છે.
અને હતા પણ, જર્મન ફિલોસોફર, સાંસ્કૃતિક વિવેચક, કવિ. પણ એક બીજી મહત્વની વાત, તેઓ ઉચ્ચ કોટીના શાસ્ત્રીય ભાષાશાસ્ત્રી એટલે કે ફિલોલોજિસ્ટ હતા.
અને આ વાત બહુ અગત્યની છે, કારણ કે માત્ર 24 વર્ષની ઉંમરે સ્વિટ્ઝર્લેન્ડની બેઝેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા હતા.
24 વર્ષે? એ તો અકલ્પનીય કહેવાય.
હા, અને એમની આ જે ભાષાશાસ્ત્રની તાલીમ હતી ને, એ જ એમને આ પુસ્તક બિયોન્ડ ગુડ એન્ડ ઇવિલ લખવા માટે એક અલગ જ નજર આપે છે.
કઈ રીતે?
જો, શબ્દોનો ઇતિહાસ, એમના મૂળ, સમય જતા એમના અર્થો કેવી રીતે બદલાયા, આ બધાની એમની સમજ અદ્ભુત હતી. એ જોઈ શકતા હતા કે સારું અને ખરાબ જેવા શબ્દોના અર્થ પ્રાચીન ગ્રીસ કે રોમમાં કંઈક જુદા હતા અને આજે આપણે એને જુદી રીતે વાપરીએ છીએ. ભાષા અને નૈતિકતાનો આજે સંબંધ છે ને, એની સમજ એમના વિશ્લેષણનો પાયો બની.
એટલે કે એ માત્ર તત્વજ્ઞાનની વાતો નહોતા કરતા, પણ ભાષાના પુરાવા સાથે નૈતિકતાનો ઇતિહાસ તપાસી રહ્યા હતા. આ ખરેખર રસપ્રદ કહેવાય.
બિલકુલ. અને એની સાથે જોડો એમની તીક્ષ્ણ વિશ્લેષણ શક્તિ, પછી સ્થાપિત માન્યતાઓ સામે સવાલ ઉઠાવવાની હિંમત.
હા, કારણ કે તેઓ કઈક અંશે આઉટસાઇડર હતા એમ કહી શકાય.
હા, શૈક્ષણિક અને સામાજિક રીતે. અને એમની લખવાની શૈલી પણ જુઓ, સૂત્રાત્મક છે, કાવ્યાત્મક છે અને ઉશ્કેરણીજનક પણ.
સાચી વાત.
અને છેલ્લે એમના અંગત જીવનના સંઘર્ષો, લાંબી બીમારી, એકલતા, સમાજથી અલગ પડી જવાનો અનુભવ, આ બધાએ પણ એમને સારા અને ખરાબથી પર જઈને જીવનને જોવાની એક દ્રષ્ટિ આપી હશે.
તો આવા એક અસાધારણ વ્યક્તિત્વ પાસેથી આવેલું આ પુસ્તક બિયોન્ડ ગુડ એન્ડ ઇવિલ, જે 1886માં આવ્યું, એનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
મૂળ વાત પર આવીએ તો, નીચે પેલી પરંપરાગત માન્યતા પર સીધો પ્રહાર કરે છે કે નૈતિકતાના નિયમો, એટલે કે શું સારું અને શું ખરાબ, એ કોઈ સાર્વત્રિક નિરપેક્ષ સત્ય છે. એમની દલીલ એવી છે કે આ ભેદભાવ માનવ સર્જિત છે. ચોક્કસ ઐતિહાસિક પરિસ્થિતિમાં અમુક ચોક્કસ જૂથોએ કદાચ પોતાના હિત માટે બનાવેલો છે.
ઓકે.
અને આ માનવ સર્જિત નૈતિકતા, ખાસ કરીને જે પશ્ચિમી સમાજમાં પ્રચલિત છે, તે માણસની જે અસલી ક્ષમતા છે, એની સર્જનાત્મક શક્તિ, એનો જીવન જીવવાનો ઉમંગ, એને ક્યાંક ને ક્યાંક દબાવી દે છે, એક બંધનમાં જકડી રાખે છે.
એટલે આપણે જેને નૈતિકતા કહીને માથે ચડાવીએ છીએ તે કદાચ આપણને મુક્ત કરવાને બદલે બાંધી રહી છે, આવું કહે છે નીચે.
એમનો તર્ક કંઈક એ દિશામાં જ જાય છે. એટલે પુસ્તકનો મુખ્ય સવાલ એ બની જાય છે કે જો આપણે આ મર્યાદિત અને ક્યારેક તો દમનકારી નૈતિક માળખાથી આગળ વધવું હોય તો કેવી રીતે?
હા, એ મહત્વનો પ્રશ્ન છે.
આપણે એવા નવા મૂલ્યો કેવી રીતે બનાવી શકીએ જે વ્યક્તિની પોતાની ઓળખ, એની શક્તિ, અને અહીં શક્તિ એટલે ખાલી ભૌતિક શક્તિ નહીં પણ જીવન જીવવાની શક્તિ અને જીવન પ્રત્યેના સ્વીકારભાવને પ્રોત્સાહન આપે.
બરાબર.
એટલે જ નીચે આ પુસ્તકને ખાલી ટીકા નથી ગણતા, એના ઉપશીર્ષકમાં જ કહ્યું છે, ભવિષ્યની ફિલોસોફી માટે પ્રસ્તાવના. એક નવી શરૂઆતનો ઇશારો છે આ.
તો આ પુસ્તકની અંદરની સફર કેવી છે? કયા કયા મુદ્દાઓને સ્પર્શે છે?
શરૂઆત થાય છે પરંપરાગત ફિલોસોફરોની આકરી ટીકાથી. નીચે કહે છે કે મોટાભાગના ફિલોસોફરો ભલે સત્ય શોધવાનો દાવો કરે પણ અજાણતા જ પોતાના પૂર્વગ્રહો, પોતાની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો અને સાંસ્કૃતિક માન્યતાઓથી દોરાયેલા હોય છે. ત્યાંથી આગળ વધીને નીચે ફ્રી સ્પિરિટ્સ એટલે કે મુક્ત આત્માઓની કલ્પના રજૂ કરે છે, એવી વ્યક્તિઓ જે સમાજના બનાવેલા નૈતિક અને બૌદ્ધિક બંધનો તોડી શકે
અને સ્વતંત્ર રીતે વિચારી શકે.
હા, અને નવા મૂલ્યો રચી શકે. આખી ચર્ચા દરમિયાન તેઓ ફિલોસોફીનું મનોવિજ્ઞાન, નૈતિકતા સમાજમાં કેવી રીતે ઘડાય છે, સત્ય અને એના અર્થઘટન વચ્ચેનો સંબંધ, ધર્મની ભૂમિકા અને છેલ્લે ઉમદા હોવાનો અર્થ શું છે, આવા ઘણા ઊંડા વિષયોની વાત કરે છે.
ચાલો ત્યારે આ સફરમાં થોડા વધુ ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય પ્રકરણો અને એના વિચારો સમજવાનો પ્રયાસ કરીએ. શરૂઆત કરીએ પ્રકરણ 1, ફિલોસોફરોના પૂર્વગ્રહો પર. અહીં નીચેનો મુખ્ય હુમલો કોના પર છે? સીધો જ પરંપરાગત ફિલોસોફી પર. નીચે કહે છે કે જે ફિલોસોફરો નિરપેક્ષ સત્ય કે ઉદ્દેશ્ય વાસ્તવિકતાની મોટી મોટી વાતો કરે છે ને, તેઓ ખરેખર તો પોતાની માન્યતાઓ અને ઈચ્છાઓને જ તર્કનો મહોરો પહેરાવી રહ્યા છે. એમની જે સત્ય જાણવાની ઈચ્છા છે એની પાછળ પણ કોઈ ઊંડી અજાગૃત પ્રેરણા હોય છે, કદાચ સલામતીની કે પછી પોતાના વિચારને જ સાચો ઠેરવવાની.
બરાબર.
અને અહીં જ નીચે પોતાનો પેલો પ્રખ્યાત પરિપ્રેક્ષ્યવાદનો વિચાર મૂકે છે.
પર્સ્પેક્ટિવિઝમ.
હા, કે જ્ઞાન હંમેશા કોઈ ચોક્કસ દૃષ્ટિકોણથી જોવાયેલું હોય છે. એ જોનારના સ્થાન, જરૂરિયાત, મૂલ્યો પર આધાર રાખે છે. કોઈ એવું ભગવાનની આંખે જોયેલું નિરપેક્ષ સત્ય નથી હોતું.
અને આ વિચાર જ મતલબ બધી પરંપરાગત ફિલોસોફીના પાયા હચમચાવી દે છે. જો કોઈ નિરપેક્ષ સત્ય જ નથી તો પછી ફિલોસોફી શેના પર ઊભી રહેશે?
સાચી વાત.
અને આ પ્રશ્ન આપણને લઈ જાય છે પ્રકરણ 2, મુક્ત આત્મા તરફ. જો પરંપરાગત સત્યો અને નૈતિકતા ભ્રામક હોય તો રસ્તો કયો? અહીં ફ્રી સ્પિરિટ શું છે? ફ્રી સ્પિરિટ આ નીચસેનો આદર્શ માનવી છે, ભવિષ્યનો ફિલોસોફર બનવાની ક્ષમતા ધરાવતો.
ઓકે.
આ એવી વ્યક્તિ છે જે સમાજે લાદેલા નૈતિક બંધનો, બૌદ્ધિક રૂઢિઓ અને પેલી ટોળાની માનસિકતાથી ઉપર ઉઠીને સ્વતંત્ર રીતે વિચારીને જીવે.
હા, હિંમત જોઈએ એના માટે તો.
બહુ જ. આ વ્યક્તિ સત્યની અનિશ્ચિતતાને સ્વીકારે છે, એકલતાથી ડરતો નથી અને પોતાના મૂલ્યો પોતે ઘડવાની જવાબદારી લે છે. એ જૂના મૂલ્યોનું આંધળું અનુકરણ નથી કરતો, પ્રશ્નો પૂછે છે, પ્રયોગો કરે છે, જીવનને જાણે કોઈ કલાકૃતિની જેમ જીવે છે. પણ હા, આ માર્ગ સહેલો નથી. બૌદ્ધિક હિંમત જોઈએ, આત્મશિસ્ત જોઈએ.
આ મુક્ત આત્માનો વિચાર આજના સમયમાં પણ, જ્યાં વ્યક્તિવાદની વાતો થાય છે પણ સામાજિક દબાણ પણ એટલું જ છે, ત્યાં બહુ પ્રસ્તુત લાગે છે.
બિલકુલ.
પણ પરંપરા અને સામાજિક બંધનોનો એક મોટો સ્ત્રોત તો ધર્મ પણ રહ્યો છે. તો નીચે પ્રકરણ 3, ધાર્મિક પ્રકૃતિ, માં ધર્મ વિશે શું કહે છે? નીચે ધર્મનું વિશ્લેષણ કોઈ શ્રદ્ધાળુ કે નાસ્તિક તરીકે નથી કરતા પણ એક મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ઘટના તરીકે જુએ છે. એ સ્વીકારે છે કે ધર્મ માણસની ઊંડી જરૂરિયાતો પૂરી પાડે છે, જીવનને અર્થ આપે, દુઃખમાં દિલાસો આપે, સમુદાયની ભાવના જગાડે.
હા, એ વાત સાચી.
પરંતુ એ ખાસ કરીને ખ્રિસ્તી ધર્મની બહુ આકરી ટીકા કરે છે. એને તેઓ સ્લેવ મોરાલિટી એટલે કે ગુલામ નૈતિકતાનું ઉત્તમ ઉદાહરણ ગણે છે.
ઓહો.
એમના મતે ખ્રિસ્તી ધર્મ નબળાઈ, દયા, સહનશીલતા જેવા ગુણોને સારા ગણાવીને અને શક્તિ, ગર્વ, મહત્વાકાંક્ષા જેવા ગુણોને દુષ્ટ ગણાવીને માનવજાતિની જે ઉન્નતિ થઈ શકે એને અવરોધે છે.
એટલે કે શક્તિશાળીઓને દોષિત ઠેરવીને નબળાઓને નૈતિક શ્રેષ્ઠતાનો ભ્રમ આપે છે, એવું કંઈક?
હા, કંઈક એવું જ.
અને આ સ્લેવ મોરાલિટીનો વિચાર આપણને પુસ્તકના કેન્દ્રમાં લઈ આવે છે પ્રકરણ 5, નૈતિકતાનો પ્રાકૃતિક ઇતિહાસ. અહીં નીચે નૈતિકતાના ઉદ્ભવની આખી વાત જ બદલી નાખે છે, ખરું ને?
બિલકુલ.
આ પ્રકરણમાં નીચે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે નૈતિકતા કોઈ આકાશમાંથી નથી ટપકી, એનો એક ઇતિહાસ છે, એક ઉત્ક્રાંતિ છે, અને મુખ્યત્વે બે પ્રકારની નૈતિક પ્રણાલીઓ વચ્ચેનો ભેદ પાડે છે.
કઈ બે?
પહેલી છે માસ્ટર મોરાલિટી. આ શાસક વર્ગ, ઉમરાઓ, શક્તિશાળી આત્મવિશ્વાસી લોકોની નૈતિકતા છે. એ હાથી શરૂ થાય છે. હું શક્તિશાળી છું, હું ઉમદા છું, તેથી જે મારા જેવું છે, જે જીવનને સમૃદ્ધ કરે છે, તે સારું છે.
ઓકે, તો ખરાબ શું?
અહીં ખરાબ એટલે બસ નીચલું, સામાન્ય, નબળું. આ નૈતિકતા સ્વગૌરવ, શક્તિ અને જીવનના સ્વીકાર પર ટકેલી છે.
અને બીજી?
બીજી છે સ્લેવ મોરાલિટી. આ દબાયેલા, પીડિત, નબળા લોકોની નૈતિકતા છે. આ નાથી શરૂ થાય છે. પેલા શક્તિશાળી લોકો જુલમી છે, તેઓ દુષ્ટ છે, માટે અમે જે એમનાથી ઉલટા છીએ, નમ્ર, દયાળુ, સહનશીલ, તે સારું છે. આનો જન્મ ભય, ઈર્ષા અને રોષ, રેસેન્ટિમેન્ટ, પેલો દબાયેલો ગુસ્સો અને અણગમોમાંથી થાય છે, અને તે ઉપયોગિતા પર આધાર રાખે છે. જે ગુણો સમૂહને ટકાવી રાખે તે સારા.
અને નીચેનું નિદાન શું છે?
નીચેનું નિદાન એ છે કે પશ્ચિમી સભ્યતામાં, ખાસ કરીને ખ્રિસ્તી અને લોકશાહી મૂલ્યોનો પ્રભાવથી, આ સ્લેવ મોરાલિટી હાવી થઈ ગઈ છે, અને એણે વ્યક્તિગત શ્રેષ્ઠતા અને મહાનતાની જે સંભાવના હતી તેને કચરી નાખી છે.
આ માસ્ટર અને સ્લેવ મોરાલિટીનો ભેદ આ ખરેખર આમ આંખ ખોલી નાખે એવો છે, આપણી આસપાસના મૂલ્યો પર વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ.
આ ચર્ચાને આગળ લઈ જઈએ તો પ્રકરણ 9 ઉમદા શું છે પર આવીએ. જો સ્લેવ મોરાલિટી આટલી પ્રચલિત છે, તો નીચે જેને ઉમદા, નોબલ કહે છે, એનો અર્થ શું છે? કોણ છે ઉમદા? અહીં નીચે સ્પષ્ટ કરે છે કે ઉમદા હોવું એ કંઈ જન્મ કે સમાજમાં મળેલા સ્થાનની વાત નથી, એ કોઈ ટાઇટલ નથી.
હા,
સાચી ઉમદાતા એ આંતરિક ગુણ છે. એ વ્યક્તિમાં જોવા મળે છે જે ટોળાથી અલગ ચાલી શકે છે, જે પોતાના મૂલ્યો પોતે રચે છે, પોતાના જીવનની જવાબદારી લે છે,
અને મુશ્કેલીઓથી ભાગતો નથી.
બરાબર. મુશ્કેલીઓ અને પીડાથી ભાગવાને બદલે તેને પોતાના વિકાસ માટે વાપરે છે. ઉમદા વ્યક્તિ સ્વનિર્માણ, સેલ્ફ ક્રિએશનમાં માને છે. પોતાના જીવનને એક કળાની જેમ ઘડે છે. એમાં આત્મનિયંત્રણ હોય, ગૌરવ હોય, સર્જનાત્મકતા હોય, અને સતત પોતાની જાતને અતિક્રમી જવાની વૃત્તિ હોય.
આ પ્રકરણોની ચર્ચા પરથી પુસ્તકના કેટલાક જે મુખ્ય વિચારો છે એ વધારે સ્પષ્ટ થતા જાય છે. ચાલો આ મુખ્ય થીમ્સને ટૂંકમાં ફરી જોઈએ અને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ સમજીએ. પહેલો અને સૌથી પાયાનો થીમ તો પેલો જ, પરિપ્રેક્ષ્યવાદ અને નિરપેક્ષ સત્યની ટીકા. જેમ આપણે વાત કરી, નીત્સે માને છે કે કોઈ એક સત્ય નથી, પણ જુદા જુદા અર્થઘટનો છે.
હા, જે આપણા દૃષ્ટિકોણ અને શક્તિની ઈચ્છાથી રંગાયેલા છે.
બરાબર. આ વિચાર આપણને એ સમજાવે છે કે આપણી પોતાની માન્યતાઓ પણ સંપૂર્ણ સત્ય નથી, પણ એક શક્ય અર્થઘટન જ છે, અને જેટલા વધુ પરિપ્રેક્ષ્ય આપણે સમજી શકીએ, તેટલા આપણે વધુ મુક્ત અને શક્તિશાળી બનીએ.
અને આ પરિપ્રેક્ષ્યવાદ સીધો જ બીજા થીમ સાથે જોડાય છે, નૈતિકતાનું સામાજિક નિર્માણ અને માસ્ટર વી સ્લેવ મોરાલિટી. જો સત્ય જ નિરપેક્ષ નથી, તો નૈતિકતા કેવી રીતે હોય?
ખરું.
નીચે બતાવે છે કે સારું અને ખરાબની વ્યાખ્યાઓ શક્તિ સંઘર્ષમાંથી જ જન્મે છે. માસ્ટર મોરાલિટી શક્તિના સ્વીકારમાંથી અને સ્લેવ મોરાલિટી શક્તિના અભાવ અને એના પ્રત્યેના રોષમાંથી. આ સમજ આપણને આપણા સમાજના પ્રચલિત મૂલ્યો જેમ કે સમાનતા, દયા, સહનશીલતા ને એક જુદી જ રીતે જોવાની તક આપે છે. શું તે ખરેખર ઉમદા ગુણો છે કે પછી નબળાની જરૂરિયાત છે જેને સાર્વત્રિક સત્યનું રૂપ અપાયું છે? આ પ્રશ્ન ઊભો થાય છે.
અને આ બંને પ્રકારની નૈતિકતા અને દરેક અર્થઘટન પાછળ કામ કરતું જે મૂળભૂત બળ છે એ છે ત્રીજો થીમ, શક્તિની ઈચ્છા, વિલ ટુ પાવર.
આ બહુ ગેરસમજ પામેલો વિચાર છે ને?
હા, કદાચ સૌથી વધુ. અહીં શક્તિ એટલે ખાલી રાજકીય કે શારીરિક તાકાત જ નથી, એ જીવનની મૂળભૂત વૃત્તિ છે. ફેલાવવાની, પ્રભુત્વ મેળવવાની, પોતાની જાતને વ્યક્ત કરવાની, સર્જન કરવાની, પડકારો ઝીલવાની,
બધી જ માનવીય પ્રવૃત્તિ પાછળ.
હા, ફિલોસોફી, કળા, વિજ્ઞાન, પ્રેમ, ધર્મ, બધા પાછળ આ શક્તિની ઈચ્છા જ કામ કરે છે, ભલે એના રૂપ જુદા જુદા હોય. માસ્ટર મોરાલિટી એને સીધી રીતે વ્યક્ત કરે, સ્લેવ મોરાલિટી આડકતરી રીતે, રોષ અને બદલાની ભાવનાથી.
આ શક્તિની ઈચ્છાના સંદર્ભમાં જ નીચેનો ચોથો થીમ સમજાય, આધુનિકતા અને ટોળાની નૈતિકતાની ટીકા.
બરાબર.
નીચે લોકશાહી, સમાજવાદ,
સમાનતાવાદ જેવી આધુનિક વિચારધારાઓના ટીકાકાર હતા.
કેમ?
કારણ કે તેઓ માનતા હતા કે આ બધું વ્યક્તિગત શ્રેષ્ઠતાને દબાવી દે છે અને સરેરાશ સામાન્યતાને પ્રોત્સાહન આપે છે.
ટોળાની સુરક્ષા માટે વ્યક્તિ પોતાની વિશિષ્ટતા ગુમાવી દે.
હા, આ ટોળાની નૈતિકતા પેલી ફ્રી સ્પિરિટ અને ઉમદા વ્યક્તિના વિકાસમાં બાધારૂપ બને છે.
અને છેલ્લો પાંચમો થીમ, જે આજના સુખવાદી સમાજ માટે કદાચ સૌથી અઘરો છે, પીડાનું મહત્વ.
સફરિંગ.
નીચે માને છે કે મહાનતા અને ઊંડાણ પીડા અને સંઘર્ષ વગર શક્ય જ નથી. જે મુશ્કેલીઓ આપણને તોડી નથી નાખતી તે આપણને વધુ મજબૂત બનાવે છે. મહાન પીડાની શિસ્ત જ વ્યક્તિ અને સંસ્કૃતિને ઉન્નત બનાવે છે.
જ્યારે આપણે તો સુખ અને આરામ પાછળ ભાગીએ છે.
હા, અને નીચે કહે છે કે એ સતત શોધ આપણને છીછરા અને નબળા બનાવે છે. પડકારોનો સામનો કરીને જ આપણે આપણી જાતને અતિક્રમી શકીએ છીએ.
હા, બધા થીમ્સ ખરેખર બહુ ઘેરા અને વિચારવા જેવા છે. અને નીચેની લખવાની રીત પણ એવી છે કે એમના વાક્યો સીધા મગજમાં ઉતરી જાય. આખું પુસ્તક આવા યાદગાર સૂત્રો અને વિચારોથી ભરેલું છે.
સાચી વાત છે.
ચાલો એમાંથી થોડાક પર નજર કરીએ અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો વિચાર, જે ખૂબ જાણીતો છે, જે રાક્ષસો સામે લડે છે તેણે સાવચેત રહેવું જોઈએ કે તે પોતે રાક્ષસ ન બની જાય. અને જો તમે લાંબા સમય સુધી અગાધ ખાડીમાં જોશો તો ખાડી પણ તમારી અંદર જોશે. આનો શું મતલબ થાય?
આ એક બહુ ઊંડી મનોવૈજ્ઞાનિક ચેતવણી છે. મતલબ કે જ્યારે આપણે કોઈ ખરાબ વસ્તુ કે નકારાત્મકતા સામે લડીએ છીએ ત્યારે એ જોખમ રહે છે કે આપણે પોતે જ એના જેવા બની જઈએ. ગુસ્સો, ધિક્કાર કે લડવાની વૃત્તિ આપણને પણ ભ્રષ્ટ કરી શકે છે. લાંબો સમય અંધકાર સામે જોવાથી આપણી અંદર પણ અંધકાર આવી શકે છે. એ આપણને સતર્ક રહેવાનું અને નૈતિક સીમાઓ જાળવવાનું કહે છે.
બરાબર. બીજો વિચાર, જે પરિપ્રેક્ષ્યવાદનો સાર છે, કોઈ નૈતિક ઘટનાઓ બિલકુલ હોતી નથી, ફક્ત ઘટનાઓનું નૈતિક અર્થઘટન હોય છે.
આ તો એકદમ સીધો અને સ્પષ્ટ છે. દુનિયામાં ઘટનાઓ બને છે. એ ઘટના પોતે સારી કે ખરાબ નથી. આપણે આપણી નૈતિક માન્યતાઓ, આપણા મૂલ્યો, આપણી સંસ્કૃતિના આધારે એના પર સારા કે ખરાબનું લેબલ મારીએ છીએ.
એટલે નૈતિકતા વાસ્તવિકતા નથી, પણ આપણું અર્થઘટન છે.
બસ એ જ.
ત્રીજો વિચાર, શ્રદ્ધા અને વિશ્વાસ પર સવાલ ઉઠાવતો. પાગલખાનામાં એક સામાન્ય લટાર બતાવે છે કે વિશ્વાસ કંઈ પણ સાબિત કરતો નથી.
અહીં નીશે કટાક્ષ કરી રહ્યા છે. જોડસોડથી માનવાથી કંઈ વાત સાચી નથી થઈ જતી. પાગલખાનામાં પણ લોકો પોતાની ખોટી માન્યતાઓ પર અતૂટ વિશ્વાસ રાખતા હોય છે.
હા, એ વાત સાચી છે.
એટલે આ વાક્ય આપણને આંધળા વિશ્વાસ અને પુરાવા વગરની માન્યતાઓ સામે ચેતવે છે, વિવેચનાત્મક વિચારનું મહત્વ સમજાવે છે.
ચોથો વિચાર, પ્રેમ અને નૈતિકતા વિશે. જે પ્રેમથી કરવામાં આવે છે તે હંમેશા સારા અને ખરાબથી પર હોય છે.
અહીં પ્રેમ એટલે ખાલી રોમાન્ટિક પ્રેમ નહીં, પણ ઊંડો જુસ્સો, સર્જનાત્મક આવેગ, જીવન પ્રત્યેનો લગાવ.
હા,
મિટશે કહેવા માંગે છે કે જ્યારે કોઈ કામ આવા ઊંડાણમાંથી આવી તીવ્રતાથી થાય છે ત્યારે તે સમાજના બનાવેલા સારા અને ખરાબના સાધારણ નિયમોથી ઉપર હોય છે. એનું મૂલ્ય એની પોતાની રીતે જ હોય છે.
અને પાંચમો, જે કદાચ નિશ્ચયનો સૌથી પ્રખ્યાત મંત્ર બની ગયો છે, જે મને મારી નાખતું નથી તે મને વધુ મજબૂત બનાવે છે.
હા, વોટ ડઝન્ટ કિલ મી મેક્સ મી સ્ટ્રોંગર. આ વાક્ય પીડા અને સંઘર્ષ પ્રત્યેનો નિશ્ચયનો આખો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરી દે છે.
કે મુશ્કેલીઓ ફક્ત સહન નથી કરવાની,
ના, પણ એ વૃદ્ધિ, શક્તિ અને આત્મજ્ઞાન મેળવવાની તક છે. જે પડકારો આપણને ખતમ નથી કરતા તે આપણી સહનશક્તિ, આપણી ક્ષમતા અને આપણી સમજને વધારે છે. આ સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સનો મંત્ર છે.
આ બધા વિચારો ખરેખર બહુ શક્તિશાળી છે. પણ હવે એક વ્યવહારુ પ્રશ્ન. નિશ્ચયની આ જટિલ, ક્યારેક તો આમ અસ્વસ્થ કરી દે એવી ફિલોસોફી, એ આપણા રોજિંદા જીવનમાં, આપણા નિર્ણયોમાં, આપણી સમજમણમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ઘણી રીતે, જો આપણે એના મૂળ સંદેશને પકડી શકીએ તો. જેમ કે,
હા,
પહેલું, વ્યક્તિગત મૂલ્ય સ્પષ્ટતા. આપણે થોભીને વિચારી શકીએ કે મારા જીવનના મૂલ્યો કયા છે, એ મેં ખરેખર પસંદ કર્યા છે કે સમાજ, કુટુંબ કે ધર્મ પાસેથી વારસામાં મળ્યા છે.
આત્મપરીક્ષણ.
હા, મારા સારા અને ખરાબના ખ્યાલો મારા પોતાના વિકાસમાં મદદ કરે છે કે બાધા નાખે છે? નીચે આપણને આપણી પોતાની ઓથેન્ટિક એટલે કે ઓથેન્ટિક મૂલ્ય પ્રણાલી બનાવવાની પ્રેરણા આપે છે.
બીજું
બૌદ્ધિક હિંમત અને વિવેચનાત્મક વિચારસરણી. આપણે જે પણ સાંભળીએ, વાંચીએ કે માનીએ એના પર પ્રશ્ન કરવાની હિંમત કેળવવી, ખાસ કરીને પોતાની શ્રદ્ધાઓ અને માન્યતાઓની સમીક્ષા કરવી,
જે સૌથી અઘરું છે.
બરાબર. અને અલગ અલગ દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો. આનાથી આપણી વિચારવાની શક્તિ વધુ તીક્ષ્ણ અને સ્વતંત્ર બને. ત્રીજું, સામાજિક ગતિશીલતાને સમજવી. સમાજમાં જે સંઘર્ષો ચાલે છે, જૂથો વચ્ચે સ્પર્ધા, રાજકીય વિચારધારાઓ, એની પાછળના મનોવૈજ્ઞાનિક કારણો સમજવામાં નિત્સેના વિચારો મદદ કરી શકે છે.
પેલી શક્તિની ઈચ્છા અને રોષવાળી વાત.
હા, એ ખ્યાલો આપણને લોકો અને સમૂહોના વર્તન પાછળની ઊંડી પ્રેરણાઓ સમજવામાં મદદ કરી શકે. ચોથું, પડકારોને સ્વીકારવાની વૃત્તિ. જીવનમાં મુશ્કેલી આવે, નિષ્ફળતા મળે, ત્યારે હતાશ થવાને બદલે એને શીખવાની અને મજબૂત બનવાની તક તરીકે જોવી. પેલું વાક્ય યાદ રાખવું, જે મને મારી નાખતું નથી તે મને વધુ મજબૂત બનાવે છે.
અને છેલ્લે
પાંચમું, વ્યક્તિગતતા જાળવવી. આજના સમયમાં જ્યાં સોશિયલ મીડિયા અને સમાજ આપણને એક સરખા બનવા દબાણ કરે છે, ત્યાં પોતાની વિશિષ્ટતા, પોતાના મંતવ્યો, પોતાની પસંદગીઓને જાળવી રાખવી, ટોળાનો ભાગ બનવાને બદલે એક સ્વતંત્ર ફ્રી સ્પિરિટ બનવાનો પ્રયાસ કરવો.
ખરેખર આ પુસ્તક વાંચવું એ એક બૌદ્ધિક સાહસથી ઓછું નથી. આટલી બધી ચર્ચા પછી જો તમારે આ પુસ્તકમાંથી એક મુખ્ય સંદેશ તારવવો હોય તો એ શું હશે તમારા માટે?
મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણે આપણા જીવનના શિલ્પી જાતે બની શકીએ છીએ. સમાજે આપેલી સારા અને ખરાબની તૈયાર વ્યાખ્યાઓ સ્વીકારી લેવા આપણે બંધાયેલા નથી.
આપણામાં નવા મૂલ્યો રચવાની, આપણા જીવનને એક અર્થ આપવાની શક્તિ અને જવાબદારી બંને રહેલી છે. આ વિચાર જેટલો મુક્તિદાયક છે તેટલો જ જવાબદારી ભર્યો પણ છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે કોઈ પણ વિચાર કે માન્યતાનું મૂલ્યાંકન કરવું હોય તો ખાલી એ શું કહે છે એટલું જ નહીં, પણ એ શા માટે કહેવાયું છે, એના મૂળમાં કઈ મનોવૈજ્ઞાનિક કે સાંસ્કૃતિક પ્રેરણા છે એ સમજવું બહુ જરૂરી છે.
બરાબર.
વાય?
હા, વાય.
આ ઊંડી સમજ આપણને વધુ પ્રમાણિક અને સ્વતંત્ર બનાવે છે. નીચે આપણને માનવ હોવાની જે અપાર સંભાવનાઓ છે, સ્વનિર્માણ, સ્વ અતિક્રમણ અને જીવનના બધા જ રંગોને સ્વીકારવાની ક્ષમતા, એના તરફ ઇશારો કરે છે.
ટૂંકમાં કહીએ તો બિયોન્ડ ગુડ એન્ડ ઇવિલ આપણને જગાડે છે, આપણી જે નિશ્ચિંતતાઓ છે એને હચમચાવે છે અને આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા, વધુ હિંમતથી જીવવા અને કદાચ વધુ ઉમદા બનવા માટે પડકાર ફેંકે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.